જે મિત્ર નિજની પીડા જાણે તે જાણતો નથી, જે જાણે અન્યની પીડા તે કદી ભૂલતો નથી. સવારના પહોરમાં રાજા રામચંદ્ર ધર્માસન ઉપર બિરાજ્યા હતા. વશિષ્ઠ, કશ્યપ વગેરે ઋષિઓ, મંત્રીઓ તથા સભાસદો પોતપોતાના સ્તરે બિરાજેલા હતા. રામે લક્ષ્મણને હુકમ કર્યો, હે લક્ષ્મણ, બહાર કોઈ અરજદાર હોય તો બોલાવો. આ સાંભળી લક્ષ્મણે દરવાજા આગળ જઈને બૂમ મારી, છે કોઈ અરજદાર? પણ કંઈ જવાબ મળ્યો નહીં. રાજનગરમાં સૌ સુખી હતા, પછી કોને ફરિયાદ કરવાની હોય? લક્ષ્મણને પાછા આવીને કહ્યું, કોઈ અરજદાર નથી. રામે થોડી વાર પછી કહ્યું, હે લક્ષ્મણ, બહાર કોઈ અરજદાર હોય તો ફરી તપાસ કરી જુઓ. લક્ષ્મણે બહાર આવીને જોયું તો બહારના આગળ એક કૂતરો બેઠેલો દેખાયો. લક્ષ્મણની સામે તે દયામણું મોં કરીને જોઈ રહ્યો હતો. તે પરથી લક્ષ્મણે કહ્યું, કેમ ભાઈ, તારે કાંઈ રામના દરબારમાં અરજ કરવાની છે? કૂતરાએ કહ્યું, હા, મારે રામને કંઈક કહેવું છે. લક્ષ્મણે કહ્યું, તો ચાલ મારી સાથે, તારે જે કહેવું હોય તે જાતે જ રામને નિવેદન કર. કૂતરાએ કહ્યું, તમે તો મને રજા આપી, પણ ભ્રષ્ટ જાતિનો હોય હું મહારાજ કર્મોથી ડરું છું, એટલે દેવ મંદિરમાં, રાજ મંદિરમાં કે એવા પવિત્ર સ્થળે પ્રવેશ કરતા પહેલાં મારે 100 વાર વિચાર કરવો જોઈએ, એટલે શ્રીરામની આજ્ઞા હોય તો જ હું અંદર આવું. લક્ષ્મણ જઈને રામને કહ્યું, બહાર એક કૂતરો ઊભો છે અને અંદર આવવા માટે તે આપની આજ્ઞાની રાહ જુએ છે. રામે કહ્યું, ખુશીથી એને પ્રવેશ કરાવો. લક્ષ્મણની પાછળ કૂતરો રાજસભામાં દાખલ થયો. પોતાના પગલાથી જાણે ડરતો હોય તેમ તે બીતો બીતો પગલાં ભરતો હતો. તેનું માથું ફૂટેલું હતું અને લોહિયાર હતું. રામે કહ્યું, હે મહાભાગ સ્વાન, તારે જે કહેવાનું હોય તે કહે, મનમાં લગીરે બીક રાખીશ નહીં. કૂતરાએ કહ્યું, હે રામ, સ્વાસ્થ્ય નામે એક બ્રાહ્મણે મને આજે વગર વાંકે માર્યો છે. રામે તરત જ દ્વારપાલને હુકમ કર્યો, જા, સ્વાર્થ સિદ્ધને હમણાં ને હમણાં બોલાવી લાવો. થોડી વારમાં દ્વારપાલ બ્રાહ્મણને બોલાવી લાવ્યો. રામે બ્રાહ્મણને પૂછ્યું, બોલો વિપ્ર, તમારે આ કૂતરાને સા સારું મારવો પડ્યો? વિપ્રાએ કહ્યું, મહારાજ, હું ભિક્ષા માંગવા નીકળ્યો હતો, મોડું થઈ ગયું હતું, ભિક્ષાનો વખત વીતી જતો હતો અને હજી મારે ઘણી જગ્યાએ ભિક્ષા માંગવા જવાનું હતું. તેવી વખતે આ કૂતરો રસ્તો રોકીને લાંબો થઈને પડ્યો હતો. મેં તેને કહ્યું, ઊઠ, બાજુએ ખસ, મને જવાનો રસ્તો દે. પણ તેણે માન્યું નહીં. એક તો મોડું થઈ ગયું હતું અને તેમાં વળી હું ભૂખથી પીડાતો હતો, તેથી મને ક્રોધ ચડ્યો. ક્રોધમાં ભાન ભૂલી મેં એનું માથું લોહી લુહાણ કરી નાખ્યું. મારી ભૂલ થઈ, હું ગુનો કબૂલ કરું છું, મને ખુશીથી શિક્ષા કરો. રામે કહ્યું કે હે વિપ્ર, ખરેખર તે મોટી ભૂલ કરી છે. ક્રોધથી તપનો નાશ થાય છે, પુણ્યનો નાશ થાય છે અને ધર્મનો નાશ થાય છે, એ તું કેમ ભૂલી ગયો? ધારદાર તલવાર કરતાં કે છંછેડાયેલા સાપ કરતાં પણ ક્રોધ ખરાબ છે. એ ક્રોધને વશ થઈ તું વિનય ભૂલ્યો, ધર્મ ભૂલ્યો અને દુષ્કર્મમાં ફસાયો. પછી રામે સભાસદોને કહ્યું, કહો, આ બ્રાહ્મણને શી સજા કરવી? વશિષ્ઠ વગેરે ઋષિઓએ કહ્યું, બ્રાહ્મણ અવધ્ય છે. બીજા સભાસદે કહ્યું, વધ સિવાય બીજી સજા કરો. પણ બીજી શી સજા કરવી તે કોઈ સૂચવી શક્યું નહીં. એટલામાં ફરિયાદી કૂતરાએ ફરીથી કહ્યું, હે રામ, મારી એક સૂચના છે, રામે કૌંસી રામે સભાસદો સામે જોયું. સભાસદોએ માથું લાવી સંમતિ આપી. રામે કહ્યું ભલે તેમ. સ્વાને કહું તો હું સૂચવું છું કે આ બ્રાહ્મણને કાલંજર પ્રદેશનો કુલપતિ બનાવો. સૌને આ સાંભળી નવાઈ લાગી, પણ રામ વચનથી બંધાઈ ગયા હતા એટલે એમણે તે બ્રાહ્મણનો કાલંજર પ્રદેશના કુલપતિ પદ પર અભિષેક કર્યો. બ્રાહ્મણ ખુશ ખુશ થઈ ગયો. તેને સાહેબી મળી, નોકર ચાકર મળ્યા ને અધિકાર મળ્યો. તે મનમાં ફૂલાતો ફૂલાતો ઘેર ગયો. સભાસદોએ રામચંદ્રને કહ્યું આ બ્રાહ્મણને સજા કરવાને બદલે તમે તો ઉલટું તેને વરદાન આપ્યું, આ શું? રામે કૂતરાને કહ્યું હે શ્વાન, આનું રહસ્ય શું? શ્વાને કહ્યું સાંભળો, એ બ્રાહ્મણને ઉચિત સજા થઈ છે. હું પોતે પણ એક વખત કાલેન્જરનો કુલપતિ હતો. મારા કબજામાં અસંખ્ય નોકર ચાકર હતા, અધિકાર હતો અને વૈભવ હતો. હું બહુ વિવેકથી રહેતો હતો, દેવ બ્રાહ્મણોની પૂજા કરતો હતો, નોકર ચાકર પર પ્રીતિ રાખતો હતો, પ્રાણી માત્રનું હિત ચાહતો હતો. છતાંય થોડા વખતમાં મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને છેવટે આવી અધમ અવસ્થાને પામ્યો. તો આ બ્રાહ્મણની સી વલે થશે તેનો વિચાર કરો. તે ક્રોધી છે, અભિમાની છે, નિર્દય છે અને સ્વાર્થી છે. મને ખાતરી છે કે કુલપતિનો અધિકાર તે પચાવી શકવાનો નથી અને પોતાની આગલી તથા પાછલી સાત સાત પેઢીઓને તે ઘોર નરકમાં નાખશે. કહો બ્રાહ્મણનો ઉચિત સજા થઈ છે કે નહીં? સાંભળી આખી સભા તાજુબ થઈ ગઈ. રામે કહું હે સ્વાન, તું ધર્મને જાણનારો લાગે છે તો મને પણ ધર્મના બે વેણ કહેતો જા. સ્વાને માથું નમાવી કહું હે રામ, તમે પોતે જ ધર્મરૂપ છો તો તમને હું શું કહું? છતાં તમારી આજ્ઞા છે તો કહું છું કે રાજા ધર્મથી જ શત્રુને વશ કરી શકે છે. દાન, દયા, સત્સંગ અને સરળતા એ જ ધર્મ છે. રાજા પ્રજાનો નાયક છે. પ્રજા સૂઈ રહે છે ત્યારે રાજા જાગે છે. રાજા પ્રજાનો રક્ષક છે. જે રાજા પ્રજાનું રક્ષણ કરતો નથી તેનો નાશ થાય છે. રાજાએ ધર્મથી રાજ્યનું પાલન કરવું અને ધર્મથી જ સર્વ ભયોને દૂર કરવા, એવો રાજા સૌને પૂજ્ય બને છે. રામે શ્વાનને ધન્યવાદ આપી વિદાય કર્યો. રામ રાજ્ય એટલે બ્રાહ્મણોની આપખુદીનું રાજ્ય એવો અર્થ કેટલાક લોકો તરફથી કરવામાં આવે છે, પણ એ અર્થ બિલકુલ અવરો છે. રામ રાજ્ય એટલે પ્રાણી માત્રની સુખ શાંતિનું રાજ્ય. એક કૂતરો પણ ત્યાં શ્રેષ્ઠ ગણાતા બ્રાહ્મણની સામે ફરિયાદ કરી શકે છે. આ તો માત્ર ઉદાહરણ છે, પણ એ ઉદાહરણમાં રહેલો ભાવ અતિ સચોટ છે. માણસનો વધ થાય એ કરતાં તેનું નૈતિક અધઃપતન થાય એ વધારે નિંદા છે એવું અહીં બતાવ્યું છે. વૈભવ માણસને નૈતિક અધઃપતનને માર્ગે લઈ જાય છે. એ મીઠી જુલાબની ગોરી છે. અણસમજુ માણસ હોંશે હોંશે તે ખાઈ જાય છે અને પછી પસ્તાય. વૈભવથી લોભાય નહીં અને પોતાની ભાવનાનો અણીશુદ્ધ રાખી શકે એવો તો કોઈ વિરલો હશે. કૂતરા જેવાની પાસેથી રામ ધર્મ ઉપદેશની માગણી કરે છે એ એમની નમ્રતાને શાનદાર બતાવે છે. ગુરુ દત્તાત્રેય માછલી, કીડી અને સાપ જેવાને પોતાના ગુરુ ગણેલા. મહાપુરુષોની એ મોટાઈ છે, જ્ઞાન જ્યાંથી મળે ત્યાંથી લેવું. ઉકરડામાં પડેલા રત્નો ઝવેરી કદી તિરસ્કાર નહીં કરે. આપદામ પહતારમ દાતારમ સર્વસંપદામ લોકાભિરામમ શ્રીરામમ ભૂયો ભૂયો નમામ્યહમ.